એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે ટીના ફેના પુસ્તક બોસી પેન્ટ્સ પર વાત કરવાના છીએ. આ કોઈ ટિપિકલ આત્મકથા નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ તો નિબંધોનો સંગ્રહ છે, પણ કેવા રમૂજથી ભરપૂર, એકદમ ધારદાર અને હા, ખૂબ જ પ્રામાણિક.
ટીના ફે એટલે અમેરિકન કોમેડી જગતનું મોટું નામ, અભિનેત્રી, લેખિકા, પ્રોડ્યુસર, બધું જ.
હા, અને આ પુસ્તકમાં એમણે પોતાના અનુભવો કયા છે, ખાસ કરીને ટેલિવિઝન કોમેડીમાં, જે પેલું પુરુષોનું વર્ચસ્વ ધરાવતું ક્ષેત્ર ગણાય છે ને?
બરાબર, ત્યાં પોતાની જગ્યા કઈ રીતે બનાવી એની વાત છે.
અને એટલે જ આ પુસ્તક મહત્વનું છે. ખાલી સફળતાની વાત નથી, પડકારો છે, પેલો લૈંગિક ભેદભાવ છે, અને સર્જનાત્મકતા પાછળ જે મહેનત હોય ને, એનું સાચું ચિત્ર છે.
એમનું નામ પેલું સેટરડે નાઇટ લાઈવ એટલે કે SNL સાથે જોડાયેલું છે. એના પહેલા મહિલા મુખ્ય લેખિકા હતા એ.
ચોક્કસ. અને પછી 30 Rock અને મીન ગર્લ્સ જેવી કૃતિઓ, એ બધા પાછળ એમનું જ ભેજું.
તો આજે આપણો હેતુ શું છે? આપણે એમના જીવન અને વિચારોમાંથી, મતલબ કે જે મુખ્ય શીખ મળે છે, એ તારવીશું.
હા, એમના નિબંધોના આધારે સમજવાનો પ્રયાસ કરીશું. નેતૃત્વ, સર્જનાત્મકતા અને કામ કરવાની જગ્યાના જે અસલી પડકારો હોય છે, એના વિશે શું શીખી શકાય.
તો ચાલો શરૂઆત કરીએ એમની શરૂઆતના વર્ષોથી. કાલક્રમિક રીતે એમનો ઉછેર પેન્સિલ્વેનિયામાં થયો અને પોતાને એ સુપર નર્ડ કહેતા હતા.
હા હા, કદાચ ત્યાંથી જ એમનો પેલો અલગ દૃષ્ટિકોણ બન્યો હશે. અને એક ઘટના એમના બાળપણની, એનો ઉલ્લેખ કરવો પડે.
કઈ ઘટના?
ફક્ત 5 વર્ષના હતા ત્યારે એમના ઘર પાસે જ કોઈ અજાણ્યા માણસે એમના ચહેરા પર ચાકુથી હુમલો કર્યો.
ઓહ!
હા, એનાથી એક કાયમી નિશાન રહી ગયું. પુસ્તકમાં બહુ ડિટેલમાં નથી લખ્યું, પણ એ સ્વીકારે છે કે એની અસર પડી મનોવૈજ્ઞાનિક રીતે.
પણ એને એમણે નબળાઈ ન બનવા દીધી, હે ને?
એને પોતાની ઓળખનો ભાગ બનાવી દીધો. શરૂઆતથી જ એમનામાં એક, શું કહીએ, સ્થિતિસ્થાપકતા હતી.
અને કુટુંબનો પ્રભાવ, ગ્રીક અમેરિકન કુટુંબ હતું એમનો.
હા, અને ખાસ કરીને પિતા ડોન ફે, એમની લમૂજ વૃત્તિ થોડી સૂકી પણ ધારદાર હતી. લાગે છે કે આત્મવિશ્વાસ અને રમૂજ એ વારસામાં મળ્યા.
અને પેલી તરુણાવસ્થાની નોકરીઓ, સ્વિમિંગ ક્લબ, સમર થિયેટર,
એ ખાલી કિસ્સા નથી, એમના વર્ક એથિકનો પાયો ત્યાં નંખાયો. અને કોમેડીનું ટાઈમિંગ પણ, મહેનત અને સર્જનાત્મકતાનો મેળ ત્યાંથી જ શરૂ થયો એમ કહી શકાય.
પછી કોલેજ પછીનો નિર્ણય, શિકાગો જવાનો, ઇમ્પ્રોવાઇઝેશનલ કોમેડી માટે.
હા, અને ત્યાં જોડાયા સેકન્ડ સિટી થિયેટર સાથે, જે બહુ પ્રખ્યાત છે.
ઇમ્પ્રૂવ એટલે તત્કાલીન અભિનય, બરાબર, કોઈ તૈયારી વગર.
બિલકુલ, સ્ટેજ પર તરત જ સંવાદ રચવાના, એકબીજાના સૂચનો પર. ટીના ફે ત્યાં ઇમ્પ્રૂવના નિયમો શીખ્યા. અગ્રી, સે યસ.
અને પેલો સૌથી મહત્વનો, સે યસ એન્ડ.
હા હા કહો, અને આ અનેમાં જ બધી વાત છે.
એટલે ખાલી હા નથી કહેવાનું, પણ વાતને આગળ વધારવાની છે, કંઈક ઉમેરવાનું છે. વાહ, આ તો જીવનમાં પણ કામ લાગે એવું છે.
ચોક્કસ, અને ટીના ફે માટે આ જ થયું. આ એમના માટે જીવન જીવવાની ફિલોસોફી બની ગઈ. સહયોગ કરવો, સમસ્યાનો હલ લાવવો અને હંમેશા આગળ વધવું, અટકવું નહીં.
શિકાગોના દિવસો સંઘર્ષવાળા હતા, નહીં આર્થિક રીતે.
હા, YMCAમાં નોકરી કરતા અને રાત્રે ઇમ્પ્રૂવ શો કરતા, પણ ત્યાં જ એમને સારા મિત્રો અને સાથી મળ્યા, એમના પતિ જેફ રિચમન્ડ, એમી પોલર.
અને પછી આવ્યો મોટો બ્રેક, 1997, સેટરડે નાઇટ લાઈવ, SNLમાં લેખક તરીકે.
SNL, જેનું વાતાવરણ કહેવાય છે કે બહુ જ પ્રેશરવાળું, સ્પર્ધાત્મક, અરાજક પણ.
આખી રાત લેખન ચાલે અને પોતાનો સ્કેચ શનિવારના શોમાં જાય એ માટે મથામણ.
અને એ સમયે SNL એટલે પુરુષોનો અડ્ડો, બહુ ઓછી સ્ત્રી લેખકો. ટીના ફે ત્યાં ભેદભાવનો સામનો કર્યો, સૂક્ષ્મ રીતે પણ અને ક્યારેક ખુલ્લેઆમ પણ.
એમણે પેલો કિસ્સો લખ્યો છે, મેસેન્જરવાળો.
હા હા, રમૂજી રીતે લખ્યો છે, પણ ચોંકાવનારો છે કે લેખકોનો રૂમ મહિલા શૌચાલયથી એટલો દૂર હતો અને કામનું દબાણ એટલું કે મજબૂરીમાં જાર વાપરવી પડતી. એ સમયના વર્ક કલ્ચરની વાસ્તવિકતા બતાવે છે.
અકલ્પનીય. પણ આ બધા વચ્ચે ટકી રહ્યા અને આગળ વધ્યા. SNLના ઇતિહાસમાં પહેલા મહિલા મુખ્ય લેખિકા બન્યા.
બરાબર. અને એ પદ પર રહીને એમણે નેતૃત્વ શીખ્યું. ક્રિએટિવ લોકોના અહંકારને કેમ સાચવવા, ટીમ પાસેથી સારું કામ કેમ લેવું, અઘરા નિર્ણયો કેમ લેવા, આ બધું.
આ અનુભવે જ એમને પછીના પ્રોજેક્ટ્સ માટે તૈયાર કર્યા હશે.
ચોક્કસ. અને પછી એ ખાલી લેખક ન રહ્યા, કેમેરા સામે પણ આવ્યા. પેલો વીકેન્ડ અપડેટ સેગમેન્ટ હોસ્ટ કર્યો, પહેલા જીમી ફેલોન સાથે, પછી એમી પોલર સાથે.
અને કેમેરા સામે આવો એટલે પછી પેલું હોલિવૂડનું પ્રેશર આવે દેખાવનું.
હા, આવ્યું જ. વજન ઘટાડવાનું, દેખાવ સુધારવાનું, એના વિશે પણ એમણે પુસ્તકમાં લખ્યું છે. રમૂજી રીતે પણ સાચું. હોલિવૂડના આ વળગણ પર કટાક્ષ પણ કર્યો છે.
SNL પછી એમની સફર આગળ વધી. 30 Rock એમણે બનાવ્યો અને એમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી. એ કહેવાય છે કે SNLના અનુભવો પર જ આધારિત હતો
મોટા ભાગે. હા, લીઝ લેમનનું જે પાત્ર હતું એ ટીના ફેનું જ જાણે અતિશયોક્તિ ભર્યું રૂપ હતું. એક વ્યસ્ત, થોડી અસ્તવ્યસ્ત પણ ટેલેન્ટેડ સ્ત્રી જે કોમેડી શો ચલાવે છે.
30 Rock-ને કદાચ TRP બહુ ના માળી હોય, પણ એવોર્ડ્સ બહુ મળ્યા ની.
હા, વિવેચકોએ ખૂબ વખાણ્યો. અને એલેક બોલ્ડવિન જેવા મોટા કલાકાર સાથે કામ કર્યું એ પણ એક મોટો અનુભવ.
અને પછી આવ્યું 2008 સારા પેલિનનું અનુકરણ. એ તો જબરદસ્ત હિટ થયું હતું, મને હજુ યાદ છે.
હા, એ કદાચ એમની કારકિર્દીનો સૌથી વધુ ચર્ચાયેલો પબ્લિક મોમેન્ટ હતો. સારા પેલિન ત્યારે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા.
અને ટીના ફેનું અનુકરણ એટલું પરફેક્ટ હતું.
બરાબર. લોકો મજાકમાં કહેતા કે એ પાલિન કરતા વધુ સારા પાલિન લાગે છે. પેલી લાઈન તો અમર થઈ ગઈ, આઈ કેન સી રશિયા ફ્રોમ માય હાઉસ.
હા હા હા, એનાથી એમી એવોર્ડ મળ્યો એમને.
અને રાજકીય વ્યંગની તાકાત દેખાઈ. કોમેડી ખાલી મનોરંજન નથી, એ સમાજ અને રાજકારણ પર ટિપ્પણી કરવાનું એક મોટું સાધન બની શકે છે.
આ બધાની સાથે એમણે અંગત જીવનની વાત પણ કરી છે, ખાસ કરીને માતૃત્વ અને કારકિર્દીનું સંતુલન.
બહુ જ ખુલ્લીને વર્કિંગ મધર હોવાનો જે અપરાધ ભાવ હોય, થાક, સતત ભાગદોડ, આ બધું રમૂજ સાથે પણ એકદમ રિયલ રીતે બતાવ્યું છે.
એમનો વારસો ખાલી એમના શોઝ કે ફિલ્મો નથી.
ના, એમણે સ્ત્રીઓ માટે ખાસ કરીને કોમેડી અને લેખનમાં જે રસ્તો બનાવ્યો એ પણ એમનો મોટો વારસો છે.
તો આ બધા અનુભવોમાંથી કઈ મુખ્ય ફિલોસોફી કે મૂલ્યો આપણે તારવી શકીએ? પેલો ઇમ્પ્રુવનો નિયમ, યસ એન્ડ, એ તો દેખીતો છે.
હા, અને એ જીવનમાં પણ તકો આવે, પડકારો આવે, એને હા કહો અને પછી એમાં પોતાનું યોગદાન આપો, આગળ વધારો. આ એમની કાર્યશૈલીનો આધાર છે, સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપે છે.
અને બીજું, તમે કહ્યું હતું વ્યવહારુ નારીવાદ, એ શું છે?
એટલે સિદ્ધાંતોની મોટી વાતો નહીં, પણ પ્રેક્ટિકલ રીતો. વર્કપ્લેસ પર જે લૈંગિક ભેદભાવ થાય એનો સામનો કેમ કરવો? એમણે કહ્યું છે કે પોતાને પૂછો, શું આ વ્યક્તિ કે પરિસ્થિતિ મારા અને મારા ધ્યેય વચ્ચે આવે છે? જો જવાબ ના હોય તો એને ઇગ્નોર કરો, પોતાની એનર્જી કામ પર લગાવો. અને પેલો બોસી શબ્દ, એના પર પણ એમણે કટાક્ષ કર્યો છે.
હા, કે પુરુષ હોય તો બોસ, સ્ત્રી હોય તો બોસી, બહુ સાચી વાત છે.
અને એમણે સફળતા પાછળની મહેનતને ગ્લેમરાઇઝ નથી કરી.
જરાય નહીં. 80 કલાકનું વર્ક વીક, ઉજાગરા. એમણે સ્પષ્ટ કહ્યું છે કે ક્રિએટિવ કામમાં પણ ખૂબ શિસ્ત અને સમર્પણ જોઈએ, પરસેવો પાડવો પડે.
અને સાથે સાથે પોતાની અપૂર્ણતાઓને સ્વીકારવી, પેલું ચહેરા પરનું નિશાન હોય કે નડ ઓળખ, એને છુપાવી નથી, તાકાત બનાવી છે. આ પ્રામાણિકતા જ એમને અસરકારક બનાવે છે.
પેલો એક આદર્શ હોય છે ને, બધું જ મેળવવું, હેવિંગ ઇટ ઓલ, કારકિર્દી, કુટુંબ, બધું પરફેક્ટ, એના વિશે શું કહે છે?
એને ભ્રમણા ગણાવે છે. એ કહે છે કે કાર્યજીવન સંતુલન અસ્તવ્યસ્ત હોય છે, ક્યારેક રમૂજી પણ. પણ એ જ વાસ્તવિકતા છે, બધું એકસાથે પરફેક્ટ ન થઈ શકે, અને એ સ્વીકારી લેવું જોઈએ.
અને બોડી ઇમેજનો મુદ્દો,
હા, હોલિવૂડના જે અવાસ્તવિક સ્ટાન્ડર્ડ્સ છે એની ટીકા કરી છે. ફોટોશૂટ પાછળ શું હોય છે, સ્પેન્ક્સ જેવી વસ્તુઓ, એ બધું રમૂજ સાથે ઉઘડ ઉપાડ્યું છે.
એમની કારકિર્દીમાં ઘણા વળાંકો આવ્યા, પણ જો 3 સૌથી મહત્વના પરિવર્તનકારી ગણવા હોય તો?
મારા ખ્યાલથી પહેલો તો શિકાગો જઈને સેકન્ડ સિટીમાં જોડાવવું. ત્યાં ખાલી ઇમ્પ્રુવના નિયમો ન શીખ્યા, પણ એક ક્રિએટિવ કમ્યુનિટીનો ભાગ બન્યા. અને પેલી યસ એન્ડ ફિલોસોફી મળી, એ પાયો હતો.
બરાબર. અને બીજો?
બીજો ચોક્કસપણે એસએનએલના પહેલા મહિલા મુખ્ય લેખિકા બનવું. એ ખાલી પદ નહોતું, પુરુષોના વર્ચસ્વવાળી દુનિયામાં લીડરશિપનો પડકાર હતો. એનાથી એમને પ્રેશરમાં કામ કરતા, લોકોને મેનેજ કરતા શીખવા મળ્યું, જે 30 રોક માટે કામ લાગ્યું.
સાચી વાત. અને ત્રીજો વળાંક?
ત્રીજો, જણે એમને જબરદસ્ત પ્રસિદ્ધિ અપાવી, એ સારા પાલિનનું અનુકરણ. એનાથી એ ખાલી કોમેડી સ્ટાર મટીને એક કલ્ચરલ ફિગર બની ગયા. એમને જોયું કે વ્યંગ અને રાજકારણ કેવી રીતે એકબીજા પર અસર કરે છે. કોમેડીની તાકાતનો અહેસાસ થયો.
આખી સફર ખરેખર પ્રેરણા આપે છે. આમાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ? મને લાગે છે પહેલું તો પેલી આત્મશંકા પર કાબૂ મેળવવો.
બિલકુલ. પોતાની જે ખાસિયત છે, ભલે નર્ડ હોઈએ કે કોઈ શારીરિક નિશાન હોય, એને સ્વીકારો અને શક્તિ બનાવો. બીજું, વર્કપ્લેસની જે રિયાલિટી છે એનો સામનો કરવો.
હા, પેલો ભેદભાવ હોય કે ઓફિસ પોલિટિક્સ,
ત્યારે ટકી રહેવું અને પોતાના ધ્યેય પર ફોકસ કરવું. પેલો વ્યવહારુ અભિગમ અહીં કામ આવે.
અને એ પણ કે સફળતા સહેલી નથી હોતી. મહેનત, સંઘર્ષ, ટકી રહેવાની ક્ષમતા, આ બધું જરૂરી છે. આપણે ખાલી સફળતા જોઈએ છે, પાછળનો પરસેવો નહીં.
સાવ સાચું. અને આ બધામાં રમૂજનો ઉપયોગ. ટીના ફેએ બતાવ્યું કે રમૂજ ખાલી હસવા માટે નથી, મુશ્કેલીનો સામનો કરવા, ટેન્શન ઓછું કરવા અને ક્યારેક તો સિસ્ટમને પડકારવા માટેનું પણ એક સાધન છે.
અને છેલ્લે, કાર્ય જીવન સંતુલન. પરફેક્શન પાછળ દોડવા કરતાં પ્રાયોરિટી નક્કી કરવી, સમાધાન કરવા અને આ અસ્તવ્યસ્તતાને પણ સ્વીકારવી, એ કદાચ વધુ હેલ્ધી છે.
એકદમ. એમની નિખાલસતા એ જ શીખવે છે કે પરફેક્ટ બનવાનો પ્રયાસ છોડીને પૂરતા સારા બનવું અને પોતાની જાત પર થોડી દયા રાખવી એ જરૂરી છે.
તો આટલી સરસ ચર્ચા પછી જો આપણે 3 મુખ્ય તારણો કાઢીએ, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો શું કહી શકાય? ભાવનાત્મકથી શરૂ કરીએ.
ભાવનાત્મક આંતરદૃષ્ટિ એ છે કે સાચી શક્તિ અને આત્મવિશ્વાસ આપણી અપૂર્ણતાઓને સ્વીકારવામાં છે, આપણા અસલી સ્વભાવને અપનાવવામાં છે. જેમ ટીના ફેએ પોતાના નિશાન અને નર્ડપણાને શરમ નહીં પણ ઓળખ બનાવી, સેલ્ફ એક્સેપ્ટન્સ એ જ કોન્ફિડન્સ લાવે છે.
ખૂબ સરસ કહ્યું. અને બૌદ્ધિક આંતરદૃષ્ટિ?
બૌદ્ધિક રીતે પેલો યસ એન્ડ સિદ્ધાંત એ સૌથી મહત્વનો છે. એ ખાલી કોમેડીનો નિયમ નથી, કોઈ પણ ફિલ્ડમાં, બિઝનેસ હોય, સાયન્સ હોય, રોજિંદા જીવન હોય, સાથે મળીને કામ કરવા, પ્રોબ્લેમ સોલ્વ કરવા અને કંઈક નવું કરવા માટેનો એક પાવરફુલ ટૂલ છે. એ આપણને ખુલ્લા મનના બનાવે છે.
બરાબર. અને છેલ્લે, એક સાર્વત્રિક જીવન બોધપાઠ બધા માટે.
સાર્વત્રિક બોધપાઠ એ છે કે કોઈ પણ મોટી સફળતા માટે ખૂબ મહેનત, ટકી રહેવાની ક્ષમતા અને પડકારોનો સામનો કરવાની હિંમત જોઈએ જ. અને ખાસ કરીને સ્ત્રીઓ માટે લીડરશિપ સાથે પેલો બોસીનું લેબલ આવી શકે છે.
હા, એ તો છે.
તો ટીના ફે શીખવે છે કે એનાથી ડરવાની જરૂર નથી, એને સ્ટ્રોંગ લીડરશિપની નિશાની ગણીને ગર્વથી અપનાવો અને મહેનત ચાલુ રાખો. આખરે તો તમારું કામ જ બોલશે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.